એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આજની આપણી ચર્ચા છે ભારતીય કાવ્યશાસ્ત્રના એક બહુ જ રસપ્રદ સિદ્ધાંત પર, શ્રી શંકુકનો મત, જેને આપણે અનુમિતિવાદ તરીકે પણ ઓળખીએ છીએ.
હા, અને આપણે આ સમજવા માટે જયંત કોઠારી અને નટુભાઈ રાજપરાના વિશ્લેષણોનો આધાર લઈશું. મુખ્ય સવાલ એ છે કે જ્યારે આપણે નાટક જોઈએ ત્યારે પેલો અભિનેતા જે પાત્ર ભજવે છે એના ભાવનો અનુભવ આપણને, એટલે કે પ્રેક્ષકને, કેવી રીતે થાય છે?
બરાબર. અને શંકુકનો મત આ સવાલનો જવાબ આપવાનો એક ખૂબ મહત્વનો પ્રયાસ છે, ખાસ કરીને ભટ્ટ લોલ્લટના મત પછી. લોલ્લટનો જે ઉત્પાદનવાદ હતો એમાં કેટલીક મુશ્કેલીઓ હતી.
હા, એની પણ વાત કરીશું. શંકુ ક્યાં જુદા પડે છે, શું નવું લાવે છે? ઓકે, ચાલો ત્યારે આની ગૂંચ ઉકેલીએ. ચોક્કસ. જુઓ, શંકુકની પહેલા જે લોલ્લટનો મત હતો એમણે કહ્યું કે નટમાં મૂળ પાત્રનો આરોપ થાય છે. પણ પછી પ્રશ્નો ઊભા થયા, જેમ કે નટ શું ખરેખરે ભાવ અનુભવે, રામ બનેલો નટ શું ખરેખર દુઃખી થાય, અને આપણને અનુભવ કેવી રીતે થાય? શંકુક આખી પ્રક્રિયાને, ખાસ તો પ્રેક્ષકની જે પ્રતીતિ છે, જે સમજણ છે, એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
હા, પેલી પ્રતીતિની વાત. એટલે શંકુકે કહ્યું કે ભાઈ, જ્યારે આપણે નટને રામના પાત્રમાં જોઈએ ત્યારે આપણને જે અનુભવ થાય છે ને, એ ચાર જાણીતી લૌકિક પ્રતીતિઓ જેવો નથી. મતલબ કે એ અનુભૂતિ સાચી નથી, ખોટી નથી, શંકાવાળી નથી, કે પછી સરખામણીવાળી પણ નથી. તો પછી આ છે શું? થોડું ગૂંચવાડા જેવું લાગે.
હા, પણ શંકુ આ જ મુદ્દો પકડવા માંગે છે. એમનું કહેવું છે કે કલાનો અનુભવ એ આપણા રોજિંદા જીવનના અનુભવ કરતાં અલગ છે. પેલી ચાર પ્રતીતિઓ છે ને, સમ્યક, મિથ્યા, સંશય, સાદૃશ્ય, એ વ્યવહાર માટે છે. જેમ કે આ ઘડો છે, સમ્યક, પાણી ભરીએ, છીપમાં ચાંદી નથી. મિથ્યા, ભ્રમ દૂર થયો. દોરડું છે કે સાપ, સંશય, સાવચેત થઈએ. આ ગાય જેવું છે, સાદૃશ્ય, ઓળખાણ પાકી. પણ નાટકમાં નટને રામ તરીકે જોવો એ આ બધાથી અલગ છે.
અને આ સમજાવવા માટે એમણે પેલું ફેમસ ઉદાહરણ વાપર્યું, ચિત્રતુરગન્યાય, ચિત્રમાં દોરેલો ઘોડો.
બરાબર. આ ઉદાહરણ બહુ મહત્વનું છે. તમે જુઓ, જ્યારે આપણે ચિત્રમાં ઘોડો જોઈએ ત્યારે શું થાય છે? આપણે એને સાચો ઘોડો તો નથી જ માનતા, એટલે સમ્યક પ્રતીતિ નથી. કોઈ પાછળથી આવીને કે અરે આ તો ખોટો ઘોડો છે, તો એનો કોઈ અર્થ નથી. આપણને પહેલેથી ખબર છે કે એ ચિત્ર છે, એટલે મિથ્યા પ્રતીતિનો સવાલ જ નથી.
હા, સાચી વાત છે.
અને એવી શંકા પણ નથી થતી કે આ ઘોડો છે કે બીજું કંઈ, એટલે સંશય પણ નથી. અને આપણે એમ પણ નથી કહેતા કે આ સાચા ઘોડા જેવો છે.
તો પછી શું કહીએ છીએ?
આપણે કહીએ છીએ આ ઘોડો છે, પણ એ સમજણ ચિત્રના સંદર્ભમાં છે. એમાં ઘોડાની પ્રતીતિ તો છે, પણ એ લૌકિક નથી, કલા વિષયક છે. શંકુ કહે છે નટમાં જે પાત્ર દેખાય છે એની પ્રતીતિ પણ આવી જ વિલક્ષણ છે, અનોખી છે.
ઓકે ઓકે. એટલે અનુભૂતિ અનોખી થઈ, ચિત્રના ઘોડા જેવી, વિલક્ષણ. પણ આ થાય છે કઈ રીતે, એની પ્રોસેસ શું છે? અહીં જ અનુમિતિ શબ્દ આવે છે, બરાબર ને? અનુમાન.
હા, બરાબર. શંકુકના મતે પ્રેક્ષક, એટલે કે સામાજિક, એ નટમાં સ્થાયી ભાવનું અનુમાન કરે છે.
અનુમાન શેના આધારે?
નટ જે રજૂ કરે છે એના આધારે, એટલે કે કારણો, કાર્યો અને સહચારી ભાવો. શાસ્ત્રમાં એના માટે શબ્દો છે, વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ.
ઓકે, વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવ. આ થોડું સમજાવો ને, કોઈ ઉદાહરણ લઈને, જેથી સરળતાથી સમજાય.
હા, જરૂર. ધારો કે આપણે પેલું દુષ્યંત શકુંતલાનું દ્રશ્ય જોઈએ છીએ, પ્રેમનું દ્રશ્ય. તો વિભાવ એટલે ભાવ જગાડનાર કારણ. અહીં શકુંતલા પોતે આલંબન વિભાવ, અને ઉદ્દીપન વિભાવ એટલે પેલું આશ્રમનું સુંદર વાતાવરણ, ફૂલો, ભમરા, જે પ્રેમને વધારે છે.
અચ્છા, કારણો.
પછી અનુભાવ એટલે ભાવનાના શારીરિક પ્રકટીકરણો. શકુંતલા શર્માએ દુષ્યંત તરફ ત્રાસી નજરે જુએ, કટાક્ષ કરે, આ બધું એના મનમાં જે રતિભાવ છે, પ્રેમ છે, એના તરફ ઇશારો કરે છે, એના કાર્યો.
શારીરિક ચેષ્ટાઓ.
અને ત્રીજું વ્યભિચારી ભાવ, એને સંચારી ભાવ પણ કહે, એટલે સ્થાયી ભાવની સાથે આવતા જતા ક્ષણિક ભાવો, જેમ કે ઉત્સુકતા, ચિંતા, શરમ, ખુશી, આ બધા ભેગા મળીને એક આખું ચિત્ર ઊભું કરે છે.
એટલે પ્રેક્ષક આ બધું જુએ છે, પેલું વાતાવરણ, પાત્રની બોડી લેંગ્વેજ, ચહેરા પરના હાવભાવ, અને એના પરથી એક તારણ કાઢે છે, અનુમાન કરે છે કે ઓ આ પાત્ર પ્રેમમાં લાગે છે કે પછી આ બહુ ગુસ્સામાં છે.
હા, લગભગ એમ જ. પણ અહીં શંકુ કે બહુ જ મહત્વની વાત ઉમેરે છે, જે કદાચ કુઠારી અને રાજપરા જેવા વિદ્વાનોને પણ નોંધપાત્ર લાગી હશે.
શું?
શંકુ કહે છે કે નટ જે આ બધું રજૂ કરે છે ને, વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવ, એ વાસ્તવિક નથી, એ કૃત્રિમ છે, બનાવટી છે, અભિનયનો ભાગ છે.
શું વાત કરો છો, કૃત્રિમ?
હા, મટ ખરેખર શકુંતલાના પ્રેમમાં નથી પડ્યો, કે પછી રાવણ બનેલો અભિનેતા ખરેખર એટલો ક્રોધિત નથી હોતો, એ તો અભિનય છે.
પણ આ તો મોટી વાત થઈ. જો એ બધું કૃત્રિમ હોય, બનાવટી હોય, તો પછી પ્રેક્ષક એના પરથી સાચા ભાવનું અનુમાન કેવી રીતે કરી શકે? આપણને ખબર હોય કે આ બધું સાચું નથી, તો પછી આપણે એને ગંભીરતાથી કઈ રીતે લઈએ?
બસ આ જ તો શંકુકની ખૂબી છે, એમનું નિરીક્ષણ છે. તેઓ કહે છે કે ભલે આ બધું કૃત્રિમ હોય, પણ બે કારણોસર તે કૃત્રિમ લાગતું નથી અને અસરકારક બને છે.
કયા બે કારણો?
એક, નટનું અભિનય કૌશલ્ય, એની ટ્રેનિંગ, એનો અભ્યાસ, એની આવડત, અને બીજું કાવ્યનું બળ, એટલે કે કાવ્યાનુસંધાન. જે નાટક કે કાવ્ય લખાયું છે એની રચના જ એટલી શક્તિશાળી હોય છે કે પેલી કૃત્રિમતા ઢંકાઈ જાય છે. પ્રેક્ષકને એવું લાગે જાણે એ બધું સાચે જ બની રહ્યું છે, ભલે ક્યાંક ખૂણામાં ખબર હોય કે આ અભિનય છે, પણ કલાના પ્રભાવમાં એ વાત ભૂલાઈ જાય છે.
અરે વાહ, એટલે આ તો પેલું અંગ્રેજીમાં કહે છે ને, વિલિંગ સસ્પેન્શન ઓફ ડિસબિલીફ, જેવું જ થયું ને. આપણે જાણીએ છીએ કે આ સાચું નથી, છતાં સ્વેચ્છાએ માની લઈએ છીએ. શંકુ કે સદીઓ પહેલા આ વાત પકડી પાડી.
બરાબર, એકદમ બરાબર. પેલો ચિત્રતુર્ગન્યાય અને આ વિલિંગ સસ્પેન્શન ઓફ ડિસબિલીફ વચ્ચે ઘણી સમાનતા છે. બંને એ માનસિક સ્થિતિ તરફ ઇશારો કરે છે જે કલાના આસ્વાદ માટે જરૂરી છે. શંકુ કહે છે કે આ વિભાવાદી ભલે કૃત્રિમ હોય, એ સ્થાયી ભાવના ગમક બને છે, એટલે કે સૂચક, અને સ્થાયી ભાવ પોતે ગમ્ય છે, એટલે કે સૂચિત થાય છે, જેનું અનુમાન થાય. આ બંને વચ્ચે ગમ્યા ગમક સંબંધ છે, અને આ સંબંધ જ અનુમાનને શક્ય બનાવે છે.
ગમ્ય ગમક સંબંધ, ઓકે.
પણ હા, અહીં એ પણ યાદ રાખવા જેવું છે કે આ અનુમાન કંઈ સૂકું તર્ક નથી, ખાલી બુદ્ધિની કસરત નથી.
અચ્છા, તો શું છે?
શંકુક પોતે જ કહે છે કે આ અનુમાન પેલા લૌકિક અનુમાન કરતાં જુદું છે, જેમ કે આપણે ધુમાડો જોઈએ અને આગનું અનુમાન કરીએ, એના કરતાં અલગ છે.
કેમ અલગ છે?
કારણ કે જે ભાવોનું અનુમાન થઈ રહ્યું છે, પ્રેમ, હાસ્ય, દુઃખ, ગુસ્સો, એ ભાવો પોતે જ સ્વભાવથી જ સુંદર અને આસ્વાદ્ય છે. એનો અનુભવ પોતે જ એક પ્રકારનો આનંદ આપે છે. તમે જુઓ, કલાના સંદર્ભમાં શોક એટલે કે કરુણ રસનો અનુભવ પણ, એમાં પણ એક વિશિષ્ટ પ્રકારનો આસ્વાદ છે, એ લૌકિક દુઃખ જેવો નથી હોતો.
હા, એ વાત સાચી છે. ફિલ્મોમાં દુઃખદ દ્રશ્ય જોઈને રડીએ, પણ એમાં એક પ્રકારની રાહત કે અનુભૂતિ હોય છે.
બસ એટલે જ શંકુ કહે છે કે આ અનુમિત ભાવની પ્રતીતિ અને એનો આસ્વાદ એ લૌકિક અનુમાનથી વિલક્ષણ બની જાય છે, અલગ. એ માત્ર જાણકારી નથી, એ અનુભૂતિ છે.
એટલે અનુમાનની પ્રોસેસ ભૂલે બૌદ્ધિક જેવી લાગે, પણ જેનું અનુમાન થાય છે એ વસ્તુ પોતે જ ભાવનાત્મક અને સુંદર છે, એટલે આખી પ્રક્રિયા જ બદલાઈ જાય છે.
બિલકુલ. અને શંકુ કંઈ એક બીજો શબ્દ પણ વાપરે છે, ચરવણા.
ચરવણા?
હા, ચરવણા. રસાસ્વાદ એ ખાલી પ્રતીતિ નથી, એ ચરવણા છે. ચરવણા એટલે શું? ચાવવો, મમડાવવું, એનો પૂરો સ્વાદ લેવો. આ શબ્દ બતાવે છે કે પ્રેક્ષક કંઈ ખાલી નિષ્ક્રિય રીતે અનુમાન નથી કરતો, એ તો એ અનુભવમાં ડૂબેલો છે, એનો આસ્વાદ માણી રહ્યો છે.
ઓહો, એટલે એક્ટિવ પાર્ટિસિપેશન છે.
હા, અને આ ચરવણા શક્ય કેમ બને છે? તો પ્રેક્ષકની પોતાની વાસનાને કારણે.
વાસના? અહીં આનો અર્થ શું લેવાનો, જે સામાન્ય રીતે સમજાય છે એ?
ના ના, અહીં વાસનાનો અર્થ છે પ્રેક્ષકના પોતાના પૂર્વ સંસ્કારો, એની ભાવનાત્મક ગ્રહણશીલતા, એની સહૃદયતા. જો પ્રેક્ષકમાં ભાવને સમજવાની, અનુભવવાની ક્ષમતા જ ન હોય, સંવેદનશીલતા જ ન હોય, તો ગમે તેટલો સારો અભિનય હોય કે ઉત્તમ કાવ્ય હોય, એના પર અસર નહીં થાય.
અચ્છા, એટલે પ્રેક્ષકની પોતાની યોગ્યતા પણ જરૂરી છે?
હા, શંકુ કે એનો પણ વિચાર કર્યો?
હા, એમણે ઉલ્લેખ કર્યો છે. ભલે એ એમના સિદ્ધાંતનું કેન્દ્ર નથી, પણ એનો સ્વીકાર છે. તો હવે આપણે પેલી સરખામણી પર આવીએ, ભટ્ટ લોલ્લટ અને શ્રી શંકુક. આપણે શરૂઆતમાં કહ્યું કે શંકુક લોલ્લટની કેટલીક મર્યાદાઓ દૂર કરવાનો પ્રયાસ કરે છે. મુખ્ય તફાવતો શું ગણાય? કોઠારી અને રાજપરા આ વિશે શું નોંધે છે?
હા, મુખ્યત્વે ત્રણ તફાવતો છે જે શંકુકના મતને લોલ્લટથી સ્પષ્ટ રીતે અલગ પાડે છે અને કદાચ રસ સિદ્ધાંતના વિકાસમાં એમને આગળ લઈ જાય છે. પહેલું, ભાવનું સ્થાન. લોલ્લટ શું માનતા હતા કે નટમાં મૂળ પાત્રનો આરોપ થાય છે. જાણે નટ એ પાત્ર જ બની ગયો હોય તદ્રુપાનુસંધાન, એટલે પ્રેક્ષક નટને જ રામ સમજી લે છે. જ્યારે શંકુ કહે છે ના, નટમાં ભાવ વાસ્તવિક નથી, એ માત્ર અનુમિત થાય છે, અનુમાન કરાય છે. નટ એ પાત્ર નથી, પણ એ પાત્રનું અનુકરણ કરે છે જેમાંથી આપણે ભાવનું અનુમાન કરીએ છીએ. આ બહુ મોટો ફેરફાર છે. આમાં કલાની કૃત્રિમતાનો સ્વીકાર છે.
બરાબર. એટલે લોલ્લટ માટે નટ બરાબર પાત્ર, લગભગ. શંકુક માટે નટ નોટ ઇક્વલ ટુ પાત્ર, પણ નટ થોટ, ભાવનું અનુમાન.
હા, સરળ રીતે કહીએ તો એમ કહી શકાય. બીજો તફાવત છે વિભાવવાદીનો સંબંધ. લોલ્લટ માટે વિભાવ ભાવનું કારણ હતા, અનુભાવ સૂચક હતા અને વ્યભિચારી ભાવો પોષક હતા. અલગ અલગ રોલ હતા.
હા,
શંકુકે આ ભેદ કાઢી નાખ્યો. એમના મતે વિભાવ, અનુભાવ અને વ્યભિચારી આ ત્રણેય મળીને સ્થારી ભાવના ગમક છે, સૂચક છે. ત્રણેય અનુમાન કરાવવામાં સરખો ભાગ ભજવે છે. આનાથી પ્રક્રિયા વધુ એકીકૃત લાગે છે.
ઓકે, અને ત્રીજો તફાવત?
ત્રીજો મુદ્દો છે કલા પ્રતીતિની વિશિષ્ટતા પર વધુ ભાર. શંકુકે ખાલી નટના અભિનય પર જ ફોકસ નથી કર્યું, પણ કાવ્યના બળ પર પણ ભાર મૂક્યો. કાવ્યાનુસંધાન અને પેલો ચિત્રતુર્ગ ન્યાયનો દાખલો આપીને એમણે સ્પષ્ટ કર્યું કે કલાનો અનુભવ લૌકિક અનુભવથી કેવો અને કેટલો જુદો છે. આ કદાચ શંકુકની મોટી દેન ગણાય, કલા અનુભવની આ વિલક્ષણતાને સ્પષ્ટ કરવાની કોશિશ.
આ બધું સાંભળીને લાગે છે કે શંકુકનો મત લોલ્લટ કરતાં ઘણો આગળ વધેલો છે. કૃત્રિમતાનો સ્વીકાર, કાવ્યનું બળ, વિલક્ષણતા, ચરવણા, વાસનાનો ઉલ્લેખ, ખૂબ પ્રભાવશાળી. પણ શું આમાં કોઈ મર્યાદાઓ નથી? શું આ સંપૂર્ણ ખુલાસો છે રસ પ્રક્રિયાનો?
ના, સંપૂર્ણ તો કદાચ નહીં. ટીકાકારોને પછીના જે આચાર્યો થયા એમણે કેટલીક મર્યાદાઓ ચોક્કસ નોંધી છે, અને કોઠારી કે રાજપરા જેવા વિશ્લેષકો પણ એ તરફ ઇશારો કરે છે. મુખ્ય મુદ્દો એ ઊભો થાય છે કે શંકુક ભલે ચરવણા અને વાસનાની વાત કરે, એટલે કે પ્રેક્ષકની સક્રિયતા અને યોગ્યતાની વાત કરે, પણ અંતે એવું લાગે છે કે ભાર પેલો નટમાં અનુમિત થયેલો ભાવ છે એના પર જ રહે છે.
એટલે એનો અર્થ શું?
એટલે કે પ્રેક્ષક આસ્વાદ તો લે છે, એ ચરવણા પણ કરે છે, પણ શેની? જાણે કે નટમાં જે ભાવનું અનુમાન થયું છે એ ભાવનો જે આસ્વાદ લે છે, જાણે નટગત સ્થાયીનો આસ્વાદ લે છે.
આ થોડું ગૂંચવાડા ભર્યું છે. જો આસ્વાદ પ્રેક્ષક લે તો રસ તો પ્રેક્ષકમાં હોવો જોઈએ ને, તો પછી નટમાં રહેલા ભાવનો આસ્વાદ લે છે એમ કેમ કહેવાય?
હા, આ જ મુખ્ય પ્રશ્ન છે. રસનું અંતિમ સ્થાન કયું? નટ, મૂળ પાત્ર કે પ્રેક્ષક? શંકુકના મતમાં પ્રક્રિયા ભલે પ્રેક્ષકમાં થાય, અનુમાન, ચરવણા, પણ જેનો આસ્વાદ લેવાય છે તે વિષય એટલે કે ભાવ, એ જણે નટમાં સ્થિત છે, ભલે અનુમિત રૂપે હોય. આનાથી એવું સવાલ થાય કે શું પ્રેક્ષકના પોતાના ભાવો જાગૃત નથી થતા? શું એ ખાલી બીજાના ભાવનું, નટ દ્વારા અભિનીત પાત્રના ભાવનું અનુમાન કરીને જ સંતોષ માને છે? આ પ્રશ્નનો એકદમ સ્પષ્ટ અને સંતોષકારક જવાબ કદાચ શંકુકના સિદ્ધાંતમાંથી નથી મળતો.
ઓકે, એટલે કે રસાનુભવની પ્રક્રિયામાં પ્રેક્ષકની પોતાની જે ભાવનાત્મક સંડોવણી છે એ કેટલી ઊંડી છે એ મુદ્દો થોડો અસ્પષ્ટ રહી જાય છે.
હા, અને આ જ મુદ્દાને પછી ભટ્ટ નાયકે અને ખાસ કરીને આચાર્ય અભિનવ ગુપ્તે એમના સાધારણીકરણના સિદ્ધાંત દ્વારા ઉકેલવાનો પ્રયાસ કર્યો.
સાધારણીકરણ?
હા, એમણે ભાર મૂક્યો કે કલાના અનુભવ વખતે પ્રેક્ષકના પોતાના ભાવો જ જાગૃત થાય છે, પણ એ વ્યક્તિગત નથી રહેતા, એ સામાન્ય બની જાય છે, સાધારણ બની જાય છે, એટલે એનો આસ્વાદ શક્ય બને છે. અને એમણે રસનું સ્થાન સ્પષ્ટપણે પ્રેક્ષક એટલે કે સામાજિકમાં માન્યું, એટલે કહી શકાય કે શંકુકનો મત એ ખૂબ મહત્વનો પડાવ છે, પણ કદાચ અંતિમ મુકામ નથી.
તો આખી ચર્ચાનો સાર કાઢીએ તો શ્રી શંકુકનો અનુમિતિવાદ એ રસની પ્રક્રિયાને સમજાવવાનો એક ખૂબ જ બૌદ્ધિક અને સૂક્ષ્મ પ્રયાસ હતો. એમણે લોલટથી આગળ વધીને કલાની કૃત્રિમતા અને છતાં એની અસરકારકતા એની વચ્ચેનું સંબંધ સમજાવ્યો અને પેલો ચિત્રતુરગ ન્યાયનો સિદ્ધાંત આપીને કલા અનુભવની જે વિલક્ષણ પ્રકૃતિ છે એને ઉજાગર કરી.
બરાબર કહ્યું. શંકુકનું મુખ્ય યોગદાન એ સ્થાપિત કરવામાં રહ્યું કે કલાનો અનુભવ એ કંઈ વાસ્તવિકતાની કોપી નથી, પણ એ એક ખાસ પ્રકારની માનસિક અને ભાવનાત્મક પ્રક્રિયા છે જેમાં અનુમાન, કલ્પના અને આસ્વાદ બધું જોડાયેલું છે. ભલે એમના સિદ્ધાંતમાં કેટલીક મર્યાદાઓ રહી ગઈ હોય, પણ એમણે જે પ્રશ્નો ઉઠાવ્યા અને જે જવાબો આપ્યા એણે પછીના ચિંતન માટે એક મજબૂત પાયો નાખ્યો.
અને મને લાગે છે કે આજના સંદર્ભમાં પણ શંકુકના વિચારો ઘણા પ્રસ્તુત છે. ખાસ કરીને પેલી કૃત્રિમતા અને વાસ્તવિકતાનો ભ્રમ કલામાં કેવી રીતે ઊભો થાય છે એ વિશેની એમની ચર્ચા.
ખરેખર અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે શંકુકે સદીઓ પહેલાં જે રીતે કૃત્રિમતા, જેમ કે નટનો અભિનય, વિભાવાદી અને કલાત્મક સત્ય એટલે કે ભાવનો આસ્વાદ, એની વચ્ચેનો સંબંધ સમજાવવાની કોશિશ કરી, એ આજે પણ આપણને વિચારતા કરી મૂકે છે. આપણે આજે ફિલ્મોમાં સ્પેશિયલ ઇફેક્ટ્સ જોઈએ છીએ, વિડીયો ગેમ્સમાં વર્ચ્યુઅલ દુનિયામાં ખોવાઈ જઈએ છીએ, સોશિયલ મીડિયા પર ક્યુરેટેડ રિયાલિટી જોઈએ છીએ. આ બધું એક રીતે તો કૃત્રિમ જ છે ને?
હા, બરાબર.
તો અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકી જઈએ. શું શંકુકના આ અનુમિતિવાદ અને પેલો ચિત્રતુર્ગન્યાયનો સિદ્ધાંત આપણને આજના ડિજિટલ યુગમાં, જ્યાં કલા, મનોરંજન અને વાસ્તવિકતા વચ્ચેની ભેદરેખા સતત ભૂસાઈ રહી છે, એને સમજવામાં મદદ કરી શકે? કેવી રીતે આપણે જાણી જોઈને આ કૃત્રિમ દુનિયામાં ડૂબી જઈએ છીએ અને એમાંથી અર્થ અને અનુભવ શોધીએ છીએ? કદાચ શંકુકના વિચારો આ આધુનિક અનુભવો પર કોઈ નવો પ્રકાશ ફેંકી શકે?
ચોક્કસપણે. કૃત્રિમતા દ્વારા સત્યનો અનુભવ આ કલાનો એક સનાતન પ્રશ્ન છે, અને શંકુકની ચર્ચા એને સમજવા માટે આજે પણ એક મહત્વનું સાધન બની શકે છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.